આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 23 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટરની અપમાનજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીનને નરક બતાવવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણીવાળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે તે ટિપ્પણીઓ જોઈ છે અને સાથે જ તેના જવાબમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા તે પછીના નિવેદનને પણ જોયું છે. આ ચોક્કસપણે ભારત અમેરિકા સંબંધોની વાસ્તવિકતાને નથી દર્શાવતી, જે લાંબા સમયથી પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર આધારિત રહ્યા છે. જ્યારે આખા વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા થઈ ત્યારે અમેરિકાએ આ મામલે યુટર્ન લેતા તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે ભારત એક મહાન દેશ છે જેનું નેતૃત્વ તેમના સારા મિત્ર કરી રહ્યા છે. આ વિવાદના મૂળમાં જઈએ તો સોશિયલ મીડિયામાં રેડિયો શો હોસ્ટ માઇકલ સેવેજે એક પોસ્ટ મૂકી હતી, જેમાં ભારત અને ચીનને અન્ય કેટલાક દેશો પણ તેમાં ઉમેરી અને નરક કહેવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ પોસ્ટ રીપોસ્ટ કરતા વાત વણસી હતી. સેવેજે આ ટિપ્પણીઓ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જન્મજાત નાગરિકતાને પડકારનારા એક કેસના સંદર્ભમાં કરી હતી. ટ્રમ્પે સેવેજના પોડકાસ્ટ સેવેજ નેશનની ટ્રાન્સક્રિપ્ટ અને વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે જન્મજાત નાગરિકતા પર યુએસ સુપ્રીમ કોર્ટની દલીલોની કડક ટીકા કરી હતી. અમેરિકાના જન્મજાત નાગરિકતાના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરતા પોતાના વંશીય નિવેદનમાં સેવેજે આરોપ લગાવ્યો હતો કે આ બે એશિયાઈ દેશોના લોકો યુએસમાં 9મા મહિનામાં બાળક પેદા કરવા આવે છે અને આ કાયદો તેમને તરત જ યુએસના નાગરિક બનાવી દે છે. આ વિડીયોને રિપોસ્ટ કરવા ઉપરાંત ટ્રમ્પે એક પત્ર લખીને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું કે અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ નરકમાંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે. ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે. ટ્રમ્પની આવી હરકતથી ભારતના નાગરિકોએ આઘાત અને અપમાનની લાગણી અનુભવી હતી. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ બાદ તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ગઈકાલે ગુરુવારે એક નવી અને કડક પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી હોઈ શકે છે. પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર પણ નિયંત્રણો લાગેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઊભા થયા છે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના નાગરિકો જરૂર પડે તો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ માટે દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. ભારતના બે જહાજને ઈરાનની સેનાએ ગોળીબાર કરીને જપ્ત કર્યું હોય પરિસ્થિતિ વધુ વણસી છે. તેમાં પણ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા સુરક્ષા જોખમને લઈને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે અમેરિકન નૌસેનાને શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ કોઈપણ ઈરાની બોટને તાત્કાલિક નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે દરિયાઈ સુરંગ હટાવવાના અભિયાનને વધુ તેજ કરવા પણ આદેશ આપ્યા છે. આગામી દિવસોમાં આવા સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી ભારતીય દૂતાવાસે સાવચેતીના પગલાં લીધા હોવાનું મનાય છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે રેકોર્ડ મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% અને બંગાળમાં 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ પહેલાં 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું, જે સૌથી વધુ હતું. હવે તેનો રેકોર્ડ સર્જાયો છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થવાનું છે. તામિલનાડુમાં એક જ તબક્કાનું મતદાન થવાનું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટેકનોલોજીથી માંડી દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની અને કે પોપમાં નવા યુગની શરૂઆત કરવા સુધીની દરખાસ્તો મંત્રણામાં સામેલ હતી. કેટલાક MOU પણ થયા હતા. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમવાર ભારત યાત્રા પર આવેલા રાષ્ટ્રપ્રમુખ મ્યુંગનું સ્વાગત કરીને મને ઘણી ખુશી થઈ છે. બંને દેશોના DNAમાં લોકશાહીના મૂલ્યો, બજારનું અર્થતંત્ર અને કાયદાના શાસન પ્રત્યે સન્માન છે. છેલ્લા એક દાયકામાં અમારા સંબંધો વધુ મજબૂત અને વ્યાપક બન્યા છે. અમે ચિપ્સથી લઈને સિપ્સ સુધી, ટેલેન્ટથી લઈને ટેકનોલોજી સુધી અને એન્વાયરમેન્ટથી લઈને એનર્જી સુધી દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોને સાકાર કરીશું અને સાથે મળીને બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું. ભારત દક્ષિણ કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $27 બિલિયન સુધી પહોંચી ગયો છે, ત્યારે 2030 સુધીમાં આ વેપાર $50 બિલિયન સુધી પહોંચાડવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. AI, સેમિકન્ડક્ટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભાગીદારીને વધુ મજબૂત કરવામાં આવશે, તેમજ ઇન્ડિયા કોરિયા ડિજિટલ બ્રિજ લોન્ચ કરવા તરફ આગળ વધવાની બ્લુપ્રિન્ટ પણ ઘડવામાં આવી છે. ફિલ્મ, એનિમેશન અને ગેમિંગમાં પણ નવા યુગની શરૂઆત થશે. બંને દેશોના કલ્ચર કનેક્ટરને વધુ મજબૂત કરવા 2028માં ભારત કોરિયા ફ્રેન્ડશીપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું પણ નક્કી થયું છે. આ સાથે બંને દેશોના નાગરિકોનો સંપર્ક વધારવા માટે પ્રવાસન અને શૈક્ષણિક સંશોધનમાં આદાન પ્રદાન અંગે પણ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ભારત સરકાર આગામી 1 મેથી ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવા જઈ રહી છે. આ ઓથોરિટી દેશમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર નજર રાખશે અને તેના માટે કાયદાકીય માળખું તૈયાર કરશે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને સ્ટોક હોલ્ડર સાથેની બેઠક બાદ હવે આ ક્ષેત્રને શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બોડી કાર્યરત બનશે. આ નવી ઓથોરિટીનું મુખ્ય કાર્ય ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન કરવાનું અને તેઓ નિયમો પાલન કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને કૌશલ્યની રમત અને નસીબની રમત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેટફોર્મ્સ પર યુઝર્સની સુરક્ષા, જવાબદાર ગેમિંગ અને નાણાકીય લેવડ દેવડમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવશે. જે કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આ ઓથોરિટી પાસે રહેશે. આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં કાયદેસરતા આવશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. યુઝર્સ માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પડશે જ્યાં છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે. ગેમિંગ કંપનીઓને હવે કડક KYC પ્રક્રિયા અને ટેક્સના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ પગલું ભારતીય ગેમિંગ ઇકોસિસ્ટમને વિશ્વસ્તરે વધુ મજબૂત કર બનાવવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે. આસ્થાના ધામ મનાતા માતા વૈષ્ણોદેવીના મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદીમાં 95% ચાંદી ભેળસેળવાળી હોવાનું બહાર આવતા વહીવટકર્તાઓ જ નહીં, શ્રદ્ધાળુઓને પણ આંચકો લાગ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચાંદીની ચઢાવાયેલી વસ્તુમાં ચાંદીનું પ્રમાણ 5-6% છે, જ્યારે બાકીનો હિસ્સો સસ્તી અને ખતરનાક ધાતુઓનો બનેલો છે. તેમાં કેડિયમ અને લોખંડ મિલાવવામાં આવ્યું છે, જે જોવામાં ચાંદી જેવું લાગે છે. સામાન્ય શ્રદ્ધાળુઓ તેને ઓળખી શકતા નથી. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ચઢાવવા પેટે મળેલી 20 ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની એક સરકારી ટંકશાળમાં મોકલી હતી. પ્રારંભિક અંદાજ હતો કે તેમાંથી 500 થી 550 કરોડના મૂલ્યની ચાંદી મળશે, પરંતુ તપાસ પછી આ આંકડો ઘટીને 30 કરોડ થયો. તેના પરથી આ મિલાવટ કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય. એક સેમ્પલ બેચમાં 70 કિલોગ્રામની તપાસ કરવામાં આવી. તેમાં ફક્ત 3 કિલોગ્રામ ચાંદી જ અસલી નીકળી. બાકીની ધાતુઓને અલગ કરવામાં મહિનાઓનો સમય લાગ્યો. કેડિયમની ઉપલબ્ધતાને કારણે તેને ઉગાડવામાં પણ જોખમ હતું. તેનું કારણ એ છે કે તેનો ધુમાડો આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કેડિયમ અત્યંત ઝેરી ધાતુ છે. વાસ્તવમાં માતાને ચઢાવવાના નામે શ્રદ્ધાળુઓ દ્વારા ચાંદીનો સામાન ખરીદવામાં આવે છે. તેમાં છત્ર, પાયલ, સિક્કાનો સમાવેશ થાય છે. ચાંદી વેચનારાઓ તેમાં મિલાવટ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ મામલો મોટા આર્થિક ગોટાળા તરફ તો ઇશારો કરે જ છે, પરંતુ ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતા પર પણ પ્રકાશ પાડે છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.